સંત ભગવંત સાહેબજીની છે મહાત્મ્ય સભર વાણી સદા. તારીખ 30 સપ્ટેમ્બર 2018ના રોજ તપોભૂમિ બ્રહ્મજ્યોતિ મોગરી સ્થિત પારમિતા મંદિરે શ્રી ઠાકોરજીના દિવ્ય સાનિધ્યે યોજિત સભામાં ગઢડા મધ્ય પ્રકરણ 22મું વચનામૃત 2 સેનાનું નર નારાયણ પધરાવ્યાનું સંત ભગવંત સાહેબજીએ કરેલ નિરૂપણ અને વરસાવેલ આશીર્વાદની પારાવાણી આ વિભાગમાં સમાવી છે.
સદગુણ સાલિનમ ચિદચિદી વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાદિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાદિકીત્યમ વિભૂ તન્મૂલાક્ષર યુક્તમેવ સહજા નંદામ ચ વંદે સદા સજાનંદ સાઈ મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રત્યક્ષ ધામ ધામી મુક્તોની જય. સંત ભગવંત સાહેબજી મહારાજની જય જય જય. વચનામૃત ગઢડા મધ્યનું 22
મધ્યનું 22 વચના કાલે કહ્યું હતું એમ સ્વામિનારાયણ ભગવાન. આપણે આમ વિચાર કરીએ ત્યારે બધા રજવાળા હતા ગુજરાત. હજા એક રાજ હતું નહીં. બ્રિટિશરો ગાયકવાડી રાજ, જામનગર, ભાવનગર, બધા તૃતીયમાં આખો દેશ ગુજરાત કહેવાય, પણ ગુજરાત જેવું હતું નહીં. સુરત હતું શહેર, વડોદરા હતું, અમદાવાદ. પણ મહારાજની કેટલી ફોરસાઇટ થયો. અમદાવાદ કેપિટલ થશે એ ખબર જ નથી ને. ગુજરાત સ્ટેટ થશે, ભારત સ્વતંત્ર થશે. 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને મંદિર કરવાનો સંકલ્પ કર્યો. પહેલું મંદિર નક્કી અમદાવાદ કરવાનું કર્યું. વિચાર કરો, નરનારાયણ દેવની ગાદી, નરનારાયણ દેવને પધરાય. આખો ઇતિહાસ ખબર છે. બદ્રીનાથમાં નરનારાયણ દેવ કથા કરતા હતા, સભા કરીને બેઠા હતા. દુરાસુમુનિ આવ્યા, એમનું સન્માન ન થયું, એમને શ્રાપ આપ્યો આખી સભાને. મુનિઓ કહેવા પડે હોલસેલમાં. આ સભા આમ બધા બેઠા હોય ને પાછળ આવીને ઊભા રહે, કોને ખબર પડે? પાછળ કઈ થોડી આંખ છે, બસ પાછળ આવીને ઊભા રહ્યા. કલાકથી ઊભા છે ડફોરો, તમે કોઈ મારું સન્માન નથી કરતા. જાઓ આરામ, પૃથ્વીલોકમાં જઈને માનવ થઈને જાઓ કહે છે. ભગતો એટલે નહીં લેવા દેવા વગર ભલા માણે શું કહું અમને. તારે મહારાજે બધા દુઃખી થાય ને, કારણ કે આટલી સરસ કથા સાંભળતા હતા, ગપ્પો મારતા હોય, ઊંઘતા હોઈએ, છોલતા હોઈએ. તારું તમને ધ્યાન બાર કહ્યું, પા તો કથામાં નાનદાન દેવની કથામાં બધા લીન થઈને બેઠા હતા અને આ ગુરુ આવ્યા. પછી બધા એકદમ ઉદાસ થઈ ગયા, ભક્તો નારાયણ દેવ. પછી મહારાજે કહ્યું કે અમારા મારી ઈચ્છાથી દુર્વાસા નિમિત્ત બને છે. મારે પૃથ્વી પર જન્મ ધરવો છે, માનવ દેહ ધારણ કરવો છે. એટલે તમે બધા જાઓ, એના ભેગો પાછો હું આવું છું નારાયણ દેવને લઈને. એટલે મહારાજ આશીર્વાદ આપ્યા, પોતે કોલ આપ્યો કે હું આવીશ, માનવ દેહ ધારણ કરીને તમારા સર્વનો ઉદ્ધાર કરીશ. એટલે અસુરોએ વાત સાંભળી, હું કહે છે બધા ભક્તો જાય છે તો આપણે લાવો લઈને બધાને હેરાન કરીશું. એટલે અસુરો પણ આવ્યા. તો મહારાજ આવ્યા અને નારાયણ દેવ નિમિત્ત બન્યા હતા. માનવ દેહ ધારણ કરવામાં પહેલામાં પહેલી મૂર્તિ સ્વામિનારાયણ ભગવાને અર્જુન ને શ્રી કૃષ્ણ પરમાત્મા. સ્વામિનારાયણ ભગવાને મંદિર બનાવ્યા ઉપાસના, શુદ્ધ ઉપાસનાના જ મંદિર બનાવ્યા. યુગલ ઉપાસનાના નર નારાયણ, અર્જુન ને કૃષ્ણ, લક્ષ્મી નારાયણ, લક્ષ્મીજી અને ભગવાન, કે ભગવાન એકલા પૃથ્વી પર. ભગવાન કે મારા સાધુ વગર મારું પ્રકટીકરણ નથી, સાધુ કે મારા પ્રભુ સિવાય મારું અસ્તિત્વ નથી. એ આખી ઉપાસના પદ્ધતિ સ્વામિનારાયણ ભગવાનને માનવ ઉના કલ્યાણ માટે અને એનાથી આગળ વધીને છતી દેહે ઇન્દ્રિયો અંતઃકરણ દેહના ભાવ પરથી પરમ સુખ પામવા માટેનો શ્રેષ્ઠ માર્ગ મહારાજે એના દ્વારા સ્થાપિત કર્યો અને બીજું અમને બતાવ્યું કે પૂંછાળી પાપી નિયમધમ વાળો સારો ખોટો ભાઈ ભાઈ કશું જોતો નથી. જે મારે શરણે આવે છે, મારો સ્વીકાર કરે છે અને મારામાં પરમ દિવ્ય તત્વ માણીને મારી આજ્ઞા ભાવથી પાડે છે, એ સૌનો હું છું. બાકી કોઈ ગમે એવો નૈષ્ઠિક બ્રહ્મચારી છે, ગમે એવો જગતમાં સાત્વિક ભાવથી સારામાં સારું જીવન જીવતો હશે, તો એ મહારાજ કે મને એનો ભાર નથી, કે એના માટે હું છું નહીં. અર્જુન ગમે તેવો હતો, સામે યુધિષ્ઠિર લો, ભીષ્મ પિતામાં લો, ગુરુ દ્રોણ લો, કર્ણ લો, અને મોટા ભાઈ યુધિષ્ઠિર ધર્મરાજા લો, અર્જુનની સામે તો એટલા મોટા જાયન્ટ પુરુષ હતા એ લોકો. જે અર્જુનને કોઈ વિશ્વાસ નહીં બધી રીતે. પણ અર્જુનનું શ્રેષ્ઠ જે કોઈ કાર્ય હોય તો કૃષ્ણ પરમાત્મા એના પર ખુશ થયા, રાજી થયા, એને સિલેક્ટ કર્યો, ભગવાને સિલેક્ટ કર્યો. આખા ભારત વર્ષમાં આટલા બધા હતા, એ બધા કરતાં એમને અર્જુન પર કળશ ઢોર્યો પોતાનો નિમિત્ત બનાવવા અને એને સારથી બન્યા ભગવાન. અને ગીતાના ઉપદેશ દ્વારા પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું કે આ કૃષ્ણ માનવ નથી, મારા ભય નથી, મારા કરતાં બુદ્ધિશાળી, મારાથી મૂઠી ઊંચેરા માનવ નથી, સ્વયં પ્રભુનું સ્વરૂપ છે. ચૈતન્યમાં, પોતાના જીવમાં, પોતાના આત્મામાં કૃષ્ણ માનવ રૂપે હતા, છતાં પણ પ્રભુ સ્વરૂપે એનો સ્વીકાર કર્યો. ભગવાનના સ્વરૂપે સ્વીકાર કર્યો ને એનો શરણાગત બન્યો. એનાથી આગળ કરીશે વચનમ તો પ્રભુ તમે કોઈ મારે કરવું છે, બસ આ જ એનું ક્વોલિફિકેશન. ભગવાન કહે એને નિમિત્તભાઈ એને કાર્ય કર્યું ભગવાને, અર્જુનનું તો શું તાકાત હતી. પણ અર્જુને ભગવાનને, કૃષ્ણ ભગવાનને ઓળખ્યા, એને ભગવાન તરીકે સ્વીકાર કરી એનો શરણાગત બન્યો અને ભાવથી પ્રભુને રાજી કરવાના ભાવથી બે જણી આજ્ઞા પાડી તો ભગવાને પોતાની સાથે રાખીને પૂજાયો. આવો જે ભક્ત એ મારા વાલો છે, મને એનું કાંઈ જોતો નથી. ભગવાને એ વસ્તુ આપણને આપીને બીજું એવા ભક્ત દ્વારા ભગવાન પ્રગટ છે જેને ગુણાદિત અવસ્થાના સાધુ કહે છે. અને પહેલી મૂર્તિ સ્વામિનારાયણ ભગવાને નંદાયન દેવની ગાદી સ્થાપિત કરી અને ગાદી, બે ગાદી બનાવી. અમે ગાદીનું નામ નોર્થનો, જે ગુજરાતનો, ભારતનો કહો, ઉત્તર ભારત અમદાવાદ ને આણંદની વચ્ચે લાઈન દોરી દીધી, એક લાઈન આડી નોર્થ પાર્ટ બધો નરનારાયણ દેવની ગાદી ને સાઉથ પાર્ટ આખો લક્ષ્મીનારાયણ દેવની ગાદી. કઈ નારાયણ દેવનું મંદિર પહેલું સ્વામિનારાયણ ભગવાને બનાવ્યું અને મૂર્તિ પ્રતિષ્ઠા ખૂબ ધામધૂમથી થઈ, કારણ કે સંપ્રદાયનું સ્વામિનારાયણ ભગવાનનું આ પહેલું મંદિર હતું. 3000 સાધુને 500 પરમહંસની પંક્તિના સાધુએ સ્વામિનારાયણ ભગવાનનો એટલો બધો પ્રસાર કરેલો, એટલો બધો લોકોમાં ભગવાનનો મહિમા જાગૃત કરેલો, હજારો લાખો માણસો ભેગા થયા તે વખતે. એ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થયા પછી સ્વામિનારાયણ ભગવાન આ વાત કરે છે, એનો અવતનો છે 22.
વચનામૃત ગઢડા મધ્યનું 22મું, બે સેનાનું નરનારાયણ પધરાવ્યાનું.
બે સેનાનું નરનારાયણ પધરાવ્યા.
સ્વામિના હરે સંવંત 1878 ના ફાગણ વદી 10મી ને દિવસ
78 મહારાજે દેહ છોડ્યો 86 મહારાજ પ્રગટ થયા 37 37 10 47 47 10 57 57 10 67 77 અને 78 41 વર્ષના મહારાજ થયા ત્યારે મંદિર કર્યું. વિચાર કરો, 49 વર્ષે તો દેહ છોડ્યો મહારાજ, એટલે 8 વર્ષના સ્પાનમાં 6 મંદિર કર્યા. અમદાવાદ કર્યું, વડતાલ કર્યું, જૂનાગઢ કર્યું, ગઢડા કર્યું, ભુજ કર્યું ને ધોલેરા કર્યું, 6 મંદિર કર્યા. કેટલા મોટા જાયન્ટ મંદિરો તમે જુઓ તો એક એક મંદિર. અત્યારનો આર્કિટેક્ટ હું વિચાર કરે એવો મંદિર કર્યા જ મહારાજે.
સંવંત 1878 ના ફાગણ વદી 10મી ને દિવસ શ્રીજી મહારાજ અર્ધરાત્રિને સમય જાગ્યા ને શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં
અડધી રાતે ઉઠ્યા. પછી ઉઠીને
શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર બિરાજમાન થયા હતા.
એની સામે સંતોનો આવાસ હતા બધા, ના ઉઠાડ્યા આપણને બધા ઉઠો લ્યા
ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને તે સમયે સર્વે સાધુ તથા હરિભક્તને તેડાવ્યા.
તેડાવ્યા બોલો, અડધી રાતે તો ઉતાવે ને બધા ઉઠાયા ઉઠો કે.
પછી પોતાના મુખારબિંદની આગળ તે સર્વેની સભા ભરાઈને બેઠી ત્યારે શ્રીજી મહારાજ સાધુ પ્રત્યે બોલ્યા જે એક વાર.
કેટલા ખપ્પરા ભેગા થયા મહારાજ, અધરાજ મધરાજ ગમે ત્યારે બોલાવે, પણ જેને ભગવાનને રાજી કરવાનો ભાવ છે, ભગવાને થઈને જીવન જીવવાનો જેને સતત અંદર અભિપ્સા છે અને ભગવાનના કાર્યમાં હોમાઈ જવાનું જેને ધખણા છે, એવા ભક્તો સંતો રાત અધરાત મધરાત દિવસ કશું જોતા નથી. મહારાજ જ્યાં પણ મહારાજના દર્શન થાય, જ્યાં પણ મહારાજની વાત સાંભળવા મળે ત્યાં બેસી જતા હોય, જેવા ભક્તો આગળ વાય એવા સાધુ આગળ. બાકી તો દિવસે તો મહારાજ બેઠા તો ટોરો ભેગો જ થઈ જાય, પણ ખરા ખપવાળા આત્માના કલ્યાણ માટેની અભિપ્સાવાળા એવા સંતો ભક્તો ભેગા થયા.
ત્યારે શ્રીજી મહારાજ સાધુ પ્રત્યે બોલ્યા છે,
સાધુ પ્રત્યે બોલ્યા. હું જાજા સાધુઓ જશે, કારણ કે હરિભક્તો તો ઘરે હોય ને મંદિરમાં રહેતા હોય એટલા ફાયા. ત્યારે સાધુ પ્રત્યે બોલ્યા જે આપણને વાતો કરી, સાધુ એટલે તો મધરાતે વાતો કરી, સાધુઓ જશે એટલે કોઈ
એક વાર્તા કરીએ તે સાંભળો છે.
પોતે વાર્તા નહીં તો પ્રશ્ન ઉપર મહારાજ વાતો કરે. અમુક વતના હાથમાં મહારાજ સ્વયં આપે છે આપણને કે એક વાર્તા કરીએ છે એટલે સાંભળો.
જેમ બે સેના હોય ને તે પરસ્પર લડવાને તૈયાર થઈ હોય ને બેયના નિશાન સામ સામા રોપ્યા હોય,
નિશાન યુદ્ધ થાય ને નિશાન હોય પોતાનો ઝંડો, એ ઝંડો આપણો ઝંડો જેને રોપી દે તો જે પહેલાં હામી સેનામાં ઝંડો પાડીને આપણો ઝંડો રોપીએ એટલે આપણે યુદ્ધ જીતી ગયા એવું કહેવાય. બે સેના સામ સામે બી હોય પોતપોતાના ઝંડા રોપીને લડે પછી
પછી બેયના મનમાં ભારતની
સ્વતંત્રતા લડે તેની ઉપર જ ચાલીને બ્રિટિશ ઝંડો ઉતારીને આપણો ઝંડો રોપે એટલે કેટલા બધા છોકરાઓ શૂટ આઉટ થયા.
પછી બેયના મનમાં એમ હોય જે આપણું નિશાન છે તે એના નિશાનના ઠેકાણે માંડીએ ને એનું નિશાન લઈ લઈએ.
શું નિશાન લઈએ? એનું નિશાન લેવા જતો ભૂકા નીકળી જાય, વચ્ચે એમને એમ લેવા દે, આખું સૈન્ય ઊભું હોય એને ક્રોસ કરીને જવાનું.
પણ એવો વિચાર નથી થતો જે એના નિશાન લગી જઈશું તેમાં તો કેટલાકના માથા પડશે ને લોહીની નદી ચાલશે.
ભૂકા નીકળી જાય નિશાન લેવા જઈશું તો કેટલાનો માથા ભાગશે ને લોહીની નદીઓ વહેશે.
તેનો તો એને ભય નથી.
આપણે બાપાનો જન્મ જયંતિ ઉજવી ને 75 ને અહીંયા આપણને કલ્પના નહીં કે આટલું બધું અંડરગ્રાઉન્ડ કરંટ છે સત્સંગમાં બહેનોને લીધે. સખત તો સખત વિરોધ થયો સાલો, હું અમે આશ્ચર્ય પડે કારણ કે યોગી મહારાજ ખરેખર અમારા પર અમને એટલી બધી કૃપા વરસાવી કે આ પ્રવાહનો અમને સ્પર્શ ખબર જ ના પડવા દીધી. નહીં બાપા સાથે 56 થી 66 સુધી બાપા જોડાતા, પણ અંડરગ્રાઉન્ડ આ આટલો મોટો ભયંકર કરંટ પ્રવાહ, કારણ કે એવા કોઈના સંપર્કમાં બાપાએ અમે આવવા ના દીધા કે અમારા પર એટલી બધી અમને બોધી રાખ્યા કે કોઈ એવા ડંબેલ જીવન મળવાનું મને ના થાય. ગોંડલ હોઈએ તો બાપાની સેવા બાપાની આજુબાજુ જ ફરતા હોઈએ. બાપાએ કહ્યું હરિપ્રાસ હોય પ્રભુદાસ કે કમોહન સ્વામી એવાની આજુબાજુ ફરતા, બાકી કોઈનો કોઈનો યોગ કરી લે કોઈને એ કરી લે કોઈ નહીં અમને એટલે ખબર નહોતી. અને બાપાને જન્મ જયંતિની વાત થઈ ગઈ, ઉજવવાની વાત થઈ, તારીખો નક્કી થઈ ગઈ, ગવર્નરને આમંત્રણ આપ્યું, પેલા વિજયકુમાર ત્રિવેદીને આમંત્રણ, મિનિસ્ટર પછી પેલા મોહનલાલ વ્યાસ મિનિસ્ટર હતા, યુથ કન્વેન્શન રાખેલું બે એક દિવસ, એક દિવસ બીજો તાઈન દાડાનો પ્રોગ્રામ રાખ્યો હતો બીપી હોલમાં, અને મોટો બાપાનો ફંક્શન. સાલો મહિનો બાકી રહ્યો ને જે ધડે ગવેડાટી ઉપડી અને પત્રિકાઓ વેચાઈ અને બહાર ગુબ્બાર ઉડ્યો કે આ સમયમાં જે ઉજવવા જશે યાદ રાખજો લોહીની નદીઓ વહેવાની. આ નદીઓ કહીને એટલે મને યાદ આવ્યું આ શબ્દ વાપરે તો ત્યાં તો વિદ્યાનગરમાં તો લોહીની નદીઓ વહેવાની જો તારો ભલો થાય. અમને તારો આશ્ચર્ય લાગ્યું. ગવર્નરને પણ કાગળ લખ્યો, ગુજરાતના ગવર્નર કાનુંગો હતા હજી મને યાદ છે, કાનુંગો કરીને એ ગવર્નર હતા, એને પણ કાગળ લખવામાં આવ્યો કે તમે જાઓ છો પણ વિચાર કરીને જાજો, ત્યાં એટલું બધું તોફાન થશે ને લોહીની નદીઓ વહેવાની છે. આવું શબ્દો વાપરે એટલે તમે જશો ને એટલે ગવર્નરને રોકવા માટે અહીં ના આવે, ફંક્શન ફેલ કરવું હતું. ગુણાતી જ્યોતની શરૂઆત હતી, બહેનો રહેવા આવવાના હતા, બાપાનો જન્મ જયંતિ, એટલે ગવર્નરે કોઈની પત્રિકા કોઈના કાગળ કોઈની વાતો ગવર્નર તો માને નહીં ને, એના પર ધ્યાન આપે કે શું છે મેટર પૂછાવે. પેલા ભાઈની વાત માને નહીં, એની પોતાની મશીનરી હોય. આપણે શીખવા જેવું છે, ગમે ડંબેલ જેવો આપણે હરિભક્તની વાત કરી જાય ને ઘણા ડોબા જેવો માણી લે, આ બચારો નીવડેલો ભગત છે સેવા કરે છે એના વિરુદ્ધ કોઈ હોય એને આપણે ઘરે વાત શું કરે. ગવર્નર પેલા લોકોને કહ્યું પર્સનલી પણ મળવા ગયા. ગવર્નરે દાદા ગવર્નરે ફોન કર્યો વાઇસ ચાન્સેલરને અહીંયા, કહે છે જુઓ ભાઈ હું મારી રીતે આવું ના આવું મારે નક્કી કહો, તમે કહી ના શકો મને ના જશો, ગવર્નરને ના કહેવા ગયું. એ ગવર્નરે વાઇસ ચાન્સલરને કહ્યું અને વાઇસ ચાન્સલરે આપણને કહ્યું, તાર ખબર પડી આ બધી. ઈશ્વરભાઈ સાહેબને ફોન કર્યો ગવર્નરે પર્સનલી, કે મારી પાસે આ ડેલિગેશન આવ્યું હતું, આ પત્રિકાઓ વેચાઈ એ પણ આવી, એકચ્યુઅલી હકીકત શું છે મને જણાવો, પછી નક્કી કરીએ મારે આવું કે ના આવું. તો વાઇસ ચાન્સલરનો જવાબ સાંભળો, વિઠ્ઠલભાઈને બધાને ઓળખે વાઇસ ચાન્સલર સારી રીતે વર્ષોથી, એટલે અમને ગવર્નરને કહ્યું, ગવર્નર સાહેબ આ લોકો જે છોકરાઓ ફંક્શન કરી રહ્યા છે, છોકરાઓનું બહુ સારી રીતે જાણું છું નજીકથી, ગમે એવી પરિસ્થિતિ ઊભી થશે તો મેનેજ કરવાની તાકાતવાળા યુવાનો છે, એટલે તમે નિશ્ચિંતતાથી આવો. કહે છે શું કહે, ગમે એવી પરિસ્થિતિ હશે તો એ લોકો મેનેજ કરે એવા છે, એવું નહીં થાય, તમે તમને જે બધા કહે છે ને એવું નહીં બને કહે છે. એટલો મને વિશ્વાસ છે આ છોકરા ઉપર. ગવર્નર આવ્યા, પાપાની જયંતિ ઉજવાઈ ગઈ ત્યારે આ શબ્દ વાપર્યો હતો. એમ બે સેના ભગવાન કે નિશાન તો લઈ લેવું છે. કેટલો વાઇસ ચાન્સલરને કેટલો વિશ્વાસ, વિઠ્ઠલભાઈ ડૉક્ટર અશ્વિનભાઈ શાંતિભાઈ મુઠ્ઠીભર યુવાનો હતા, પણ બાપાની આજ્ઞા માટે મરી ફીટે એવા હતા, મરી ફીટે ગમે એવું નિશાન પાડી દેવા, હા ભૂકા બોલી જાય તોય એમ નિશાન લેવા જઈએ, પણ માથું હાથમાં લઈને કરવું પડે. મહારાજ એ કહે છે કે આમાંનું નિશાન લેવા જઈએ તો એમાં વિચાર નથી આવતો કે હોમે જવું પડે, ખપી જવું પડે, સર્વસ્વનું સમર્પણ કરવું જ પડે.
તેને તો એનો ભય નથી, કાજે સુરવીર હોય તેને મરવાની બીક હોય નહીં.
જે સુરવીર હોય ડરે નહીં, લોહીની નદીઓ પાછળ આવે, જે થનાર તો થાય, નિશાન પાડવું છે, ભગવાનને રાજી કરવા છે કોઈ પણ સંજોગોમાં. બહુ બહુ શું થશે, દેહ પડી જશે, જા જતી બાકી થવાનું છે શું.
અને જે કાયર છે તે તો ભાગ્યાના હજારો વિચાર કરે છે,
આમ માગશે ત્યાં માગશે, આમ કરશું તો ખલાસ થઈ જશે, આપણે પછી કહીશું શું, છોકરાને શું આપીશું, અરે હે બધા થેણવા મળતો બાજુમાં રહે. તમારે ભગવાનને અર્થે તમે જેટલા સમર્પિત થશો, ભગવાનને અર્થે જેટલો સમય આપશો, ભગવાનને અર્થે જેટલી ટેલેન્ટ વાપરશો, ભગવાનને અર્થે તમારી પાસે જે છે બધું વાપરશો, એ કદી ખૂટતું નથી. હવાયુ થાય છે અને એમાં રહેલી જે આસુરિક વૃત્તિઓ એ નીકળી જાય છે, પણ ઘણા કૃપા જોઈએ, ભગવાનની કૃપા જોઈએ. આ વસ્તુ સમજવા મહારાજ એ કહે છે કે સુરવીર હોય કશો વિચાર ન કરે, નિશાન લેવું છે જ નિશાન કરે. એમ સુરવીર હોય કોઈ પણ પરિસ્થિતિ કોઈ પણ સંજોગ ગમે તે બને, મારે ભગવાનને રાજી કરવા છે, છે ને છે થનાર હોય, આ જન્મે આ તક મળી છે મારે ગુમાવી નથી, એ સુરવીરતા. જે કાયર હશે તો સારું થ હાથ હાથ પાંચ થઈ જાય.
અને એમ પણ વિચાર કરે છે જે આપણી ફોજ જીતશે તો કોઈકનું ધન હથિયાર હશે તે લૂંટી લઈશું. તે બે રાજાના જે સુરવીર છે તેને તો મરવાનો પણ ભય નથી ને લૂંટવાનો પણ લોભ નથી, પણ તેનું નિશાન લેવું ને પોતાની જીત કરવી એવો જ એક સંકલ્પ છે.
ભગવાનને રાજી કરવા બીજા કાંઈ મારે જીવનમાં કહો, ધ્યેય જ મારું એ છે, મારા પ્રભુને આવી તક મળી કે મળશે, સરસ માનવ દેહ છે, સરસ સંજોગો છે, આવા સંતોનો સાથ છે ને સર્વોપરિ ભગવાન છે, બસ આ દેહ એના માટે કુરબાન છે, એવી સુરવીરતાથી મંડે તો નિશાન પાડી શકે.
એ તો દ્રષ્ટાંત છે, એનું સિદ્ધાંત તો એ છે જે નિશાનને ઠેકાણે તો ભગવાનનું ધામ છે,
ભગવાનનું ધામ છે, અક્ષર રૂપ થવું છે, અક્ષરમહમ પ્રગટ પુરુષોત્તમ સ્વરૂપસ્ય દાસોસ્મી, મારે પ્રગટ ભગવાનના સ્વરૂપના દાસ થવું છે, એ નિશાન પાડવું છે.
અને રાજાના સુરવીરની ઠેકાણે તો ભગવાનના દ્રઢ ભક્ત છે,
આપણે બધા છે સુરવીર, ભક્તો છે આપણે, જેના અર્થે જીવન જીવવા નીકળ્યા છે એવા સંતોને કહે છે. કોને કહે છે? સાધુઓને. કે બધું છોડીને આર્મીમાં, નારાયણી સેનામાં જોડાયા છે, તો હવે હાથ પોત ના થવું જોઈએ. ગમે તે બને, ગમે તે થાય, અક્ષરરૂપ થઈ જ જવું છે. નિશાન એ
તેને તો
હચવાયું ના હચવાયું, કોઈ માન્યું ના માન્યું, ચીજ પદાર્થ પડ્યા ના મળ્યા, જવાનું મળ્યું ના મળ્યું, ચાલીને જવાનું છે, ગાડીને જવાનું, પ્લેનમાં, એ કશું કન્સિડર નહીં. ભગવાનનું કામ કરવાનું છે એ જ મારું નિશાન છે, બાકી કોઈ નહીં. ભગવાનને રાજી કરવા છે એ જ મારી ભક્તિ છે, બાકી કાંઈ નથી. એના હમું જ જોવે, બીજા હમું જોવે નહીં.
તેને તો આ સંસારને વિશે માન થાવ અથવા અપમાન,
માન થાવ કે અપમાન થાવ,
દેહને સુખ થાવ અથવા દુઃખ થાવ,
દુઃખ થાવ, શરીર હારું બીમાર રહે, માન થાય અપમાન થાય, આગળ બેહાડે પાછળ બોલે, નામ બોલે ના બોલે, એ બધું વસ્તુ મળે ના મળે.
શરીર રોગી રહો અથવા નિરોગી રહો,
રોગી રહો કે નિરોગી રહો,
દેહ જીવો અથવા મરો,
દેહ જીવો કે મરો,
પણ એને કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી જે
મને બચાવો.
આપણે આટલું દુઃખ થશે કે આપણે આટલું સુખ થશે, એ બે માંથી કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી.
દેહ માટે કોઈ પણ પ્રકારનો ઘાટ સંકલ્પ થાય નહીં, દેહ માટે કાંઈ વિચારે નહીં. જે પણ વિચારે જીવથી ભગવાનને રાજી કરવાનું જ વિચારે, બાકી કાંઈ કરે નહીં. એ સાધુ, સાધુ એટલે યોગી બાપા કહ્યું, તાર સૌનું હૃદય ભગવું. હૃદય ભગવું એટલે ભગવાન આપણને ખંખેર ગમે તે બાજેથી તો સ્વાયણાયન સ્વાયણાયન છે કશું ના નીકળે, એ સાધુ. એક ભગવાનને જ અપેક્ષા, ભગવાનને રાજી કરવા માટે જ પ્રવૃત્તિ, ભગવાનને થઈને જીવન જીવવામાં એનું જ એક કાર્ય, અને ભગવાનની સ્મૃતિ, ભગવાન તરફ જ દ્રષ્ટિ, બીજા તરફ જોવાની દ્રષ્ટિ નહીં, એ સાધુ. અને 100% એને પ્રમાણે વફાદાર રહીને આ દેહને વાપરવાનું, પાછું એને પપલાય નહીં કહેવાનું, બેહાડ નહીં રાખવાનું. હું કહું, દરરોજ કહું છું, અશ્વિન શાંતિભાઈ, આ બધા સંતો, મોટેરા સંતો અને આ બધા સંતો, કેટલું બધી પ્રવૃત્તિ, જે સંતો પ્રવૃત્તિ કરે છે દેહને ગણ્યા વગર, ઓછામાં ઓછા સાધનોથી વધુમાં વધુ ભગવાનનું કામ થાય ને ભગવાનની સુવાસ પ્રસરે એવું જીવન જીવવાનું આલોચીને જે જે સંતો મંડ્યા છે, ભગવાનની પ્રસન્નતાનો પાત્ર કહેવાય. એને એને જોઈએ, એનું જીવન જોઈએ તો ખ્યાલ આવે કે આ સામાન્ય માણસો નથી, આ બધા ફરે છે એવા સાધુઓ નથી, આ ભગવાનની અત્યંત પ્રસન્નતાના પાત્રો છે, જેના દ્વારા ભગવાન આપણને દર્શન દે છે, આશીર્વાદ આપે છે. એની સેવા, એને વચન, ભક્તિ કરવાથી ભગવાન પૂરેપૂરા 100% રાજી થાય છે એવા સાધુઓ.
એ ભક્તજનના હૈયામાં તો એ જ દ્રઢ નિશ્ચય છે જે આ દેહે કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે, પણ વચમાં ક્યાંય લોભાવું નથી,
ક્યાંય લોભાવું નથી, કોઈ લોકમાં લોભાવું નથી.
અને કાયરને ઠેકાણે જે દેહાભિમાની એવા ભગવાનના ભક્ત છે, તેને તો પ્રભુ ભજામાં 1000 જાતના ઘાટ થાય છે. જે
કાયર એટલે દેહાભિમાની, દેહનું લાલન પાલન, દેહની જરૂરિયાતો, દેહની ઈચ્છાઓ, હાજુ થાય બીમાર થાય એટલે એવો એવું કરે, એવા દેહાભિમાની, દેહાધ્યાસી, સભા હોય ત્યારે આળસ કરે, ભજન પ્રાર્થના હોય તો આળસ કરે, શ્રમયજ્ઞ હોય, સત્સંગમાં જવાનું હોય ત્યારે માથું દુઃખે છે ને, પેટ દુઃખે છે ને, પગ દુઃખે છે ને, એવા બોણા બોણા કર્યા કરે, એવા ભગવાન એને કાયર કહે, કાયર કહે.
જો કરડા વર્તમાન થશે તો
શાંતિભાઈની તબિયત તમે જો આમ દેખાય ને હારા, પણ ડાયાબિટીક ફ્લક્ચ્યુએટ થાય, માથું ચડે, રાત્રે ઊંઘ ઉડી જાય, અશ્વિને તમે પણ કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો આળસ પ્રમાદ કર્યો નથી. ભગવાનની સેવા હોય, ભગવાનની ભક્તિ હોય, સાધકોનું કામ હોય, હરિભક્તોનું કામ હોય, અધરાત મધરાત કોઈ સમય કશું ગણ્યા વગર સતત ભગવાનની ભક્તિ કર્યા કરે, તો એના કારણે અશ્વિનભાઈ શાંતિભાઈ રતિભાઈ સનંદભાઈ સાથે સાથે આપણા દિલીપભાઈ ને સતીશભાઈ ને રાજુભાઈ ને રમેશજાન આ બધા એક એક પંકજ આ બધા બાબુ બધા સંતો આપણે જોઈએ કેટલી બધી ભક્તિ કરે, કેટલી બધી ભક્તિ કરે. પગ દુખે, માથું દુખે, કમર દુખે, શું દુખે, કમર દુખે, હાર્ટ દુખે, પણ તોય જવાબદારી લઈ અને સતત કામ કરે, સેવા કરે છે, આળસ નથી કરતો કે મને આજે બહુ દુઃખ છે હું નહીં આવું, નહીં કરું. એ સુરવીરતા કે ભગવાનને રાજી કરવા માટે દેહ કુરબાન છે. દેહને કહે તારે દુઃખ હોય તો દોખ, બીમાર પડે તો પાડ, પણ ખબરદાર એમ કે ફૂફડી જવું ચાલો એમ. પણ તો સહેજ માથું દુખ્યું, મારું માથું દુખ્યું છે, શું કરીશું, હુરે 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 એમ. સુરવીરથી તો દેહ ધ્રુજે, પણ દેહ ધ્રુજે.
જો કરડા વર્તમાન થશે તો નહીં નભાય ને સુગમ વર્તમાન હશે તો નભાશે. અને વળી એવો પણ વિચાર કરે છે,
મહારાજ કહે છે સંતો એ ભક્તો આપણે આપણી જોડે જ જીવતા હોય ને એના તરફ આપણે દ્રષ્ટિ રાખીને જોઈએ તો એનો મહિમા વધી જાય, એમાં નિર્દોષમાં વધી જાય. એની સાથે કામ કરવામાં, એની સાથે બેસવામાં, એની વાતો સાંભળવામાં એક અનેરો આનંદ આવે આપણને. સ્વામિનારાયણ ભગવાને મહિમા સમજાવે કે જગતના જે માણસો કાયરો છે એમાં નાના થયા, એક 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 જોરદાર યોદ્ધો છે. નથી આપતા પરમવીર ચક્ર આપે છે આર્મીમાં, શું આપે, શૌર્ય બતાવ્યું આર્મીમાં તો એને પરમવીર ચક્ર આપે, એનાથી મોટા ચક્રો આપે. એમાં બેઝ ને આ પરમ એકાંતિક ને એકાંતિક ને પદવી એમને એમ નથી, આ બધા હોમય ગયેલા છે. એટલે એવાનો મહિમા એમના હયાતીમાં સમજાઈ જાય, મહારાજ કે બેડો પાર થઈ જાય, નિશાન લીધેલો માણસો છે.
અને વળી એવો પણ વિચાર કરે છે આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખિયા થઈએ અને નભાશે તો હળવા હળવા સત્સંગમાં નભીશું.
કહીશું સત્સંગ ઠીક છે, સત્સંગ માળા ફેરવી લે, પૂજા કરીએ, બે ત્રણ મારતી જાય, સભમ છે, બસ બહુ થઈ ગયું, આપણે વધારે કરવું નહીં. હે ભીડો પડે ને નહીં. અરે
એવો ભક્ત હોય તે કાયર ને ઠેકાણે જાણવો,
મહારાજ એને ઇલકાબ આપી દીધો કાયર.
અને સુરવીર જે ભગવાન ના દ્રઢ ભક્ત હોય તેને તો પિંડ બ્રહ્માંડ સંબંધી કોઈ જાતનો ઘાટ ન થાય,
કોઈ જાતનો ઘાટ ના થાય. અને ભગવાન ને રાજી કરવા સિવાય કોઈ ઘાટ જ ના, કોઈ વિચાર જ નહીં. ભગવાન ને રાજી કરવા મારે શું કરવું છે એનો જ વિચાર આવે, બાકી કોઈ વિચાર ના આવે. હું એ સુરવીર ભક્ત છે, નિશાન લેવું છે, અક્ષર રૂપ થવું છે.
પછી શ્રીજી મહારાજે પોતાના વૃત્તાંતની વાર્તા કરવા માંડી.
હવે મહારાજ એમની વાત કરે છે, આ કેમ સાંભળવા જેવું? મહારાજ
અમે અમદાવાદ
આપણને આપણને સમજાવે છે કે સમય ઉત્સવ કરો, મંદિરો કરો, સત્સંગનો પ્રસાર કરો, સભાઓ કરો, પણ સતત આપણી અંતરદ્રષ્ટિ પ્રભુ તરફ આવવી જોઈએ.
અમે અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા ગયા હતા ત્યારે હજારો માણસનો મેળો ભરાયો હતો.
મેળો ભરાયો, હજારો માણસો ભેગા, માણસ 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 નહીં કહેતા, મોણો 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 એમ કે ગામડામાં, અરે બહુ મોણો હતા.
પછી જ્યારે શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ રહી,
મહારાજે આટલા લાખો માણસોની મેદનીમાં નરનારાયણ દેવની મંદિરની પ્રતિષ્ઠા કરી, પ્રતિષ્ઠા થઈ ગઈ પછી,
અને અમદાવાદના બ્રાહ્મણો 84 જમી રહ્યા, પછી અમે સાબદા થઈને ચાલી નીસર્યા.
ત્યારે બ્રાહ્મણોની 84 નો બહુ મહિમા હતો, બધા બ્રાહ્મણો જમાડ્યા 84. પછી અમે ત્યાંથી સાબદા થઈને નીકળી ગયા, મહારાજ તરત છોડી દીધી જગ્યા. પછી
તે જેતલપુરમાં જઈને રાત રહ્યા,
જેતલપુર રસ્તામાં અમદાવાદ પાસે જેતલપુર, ત્યાં જઈને ત્યાં રોકાઈને પ્રતિષ્ઠા કરી, બધા બહોમણો જમાડ્યા, માણકી ગોળીને થોડા સંતો લઈને જેતલપુર જઈને રોકાયા રાત.
પછી ત્યાં જઈને એવો વિચાર કરવા માંડ્યો છે જેટલા માણસ દેખ્યા છે ને જેટલી પ્રવૃત્તિ દેખી છે તેને ટાળી નાખવી, પછી તેને વિસાર્યાને અર્થે હૈયામાં અતિશય દુઃખ થયું.
આપણને આ શીખવાડે, પ્રવૃત્તિ કરો, સમય ઉત્સવ કરો, ભાગવાનું નથી, યાદ રાખો. સાધુ થયા હોય, ગૃહસ્થ થયા હોય, ભગવાનને રાજી કરવા માટે જે પણ પ્રવૃત્તિમાં પણ જોડ્યા છે એ પ્રવૃત્તિ દ્વારા જ અક્ષરૂપ થવું છે, ભ્રમ સ્વરૂપ થવું છે. તમે મેડિકલ કોલેજમાં દાખલ થયા પછી કોલેજમાં જ તમારે ડૉક્ટર થવાશે. ત્યાંથી ભાગશો, નદી કિનારે જઈને પલાઠે વાઈને ધ્યાન કરશો, ડૉક્ટર નહીં થાવ, તપસ્વી થશો. એ મહારાજ કે જે પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ કરવાની, પણ ધ્યાન શું રાખવાનું, ભગવાન એ શીખવાડે છે આપણને કે પ્રવૃત્તિ સાથે એટેચ નથી થવાનું, પ્રવૃત્તિનો કરતા ભાવ નથી રાખવાનો. પડતું એટલે મેં કર્યું, મારા થકી થયું, હું આમાં હતો, આ હતો, એ નહીં. ભગવાને કરાવ્યું, ભગવાને સોંપેલી સેવા ભગવાનના ભાવથી કરી, નિર્લેપ ભાવ. એ મહારાજ કહે છે, શું કહે છે, એ તો હું રાત્રે પછી વિચાર કરે હું.
પછી તેને વિસાર્યાને અર્થે હૈયામાં અતિશય દુઃખ થયું.
દુઃખ થયું અમને,
તેણે કરીને શરીરે પણ માંદા થઈ ગયા,
બીમાર પડી ગયા. મહારાજ બીમાર પડી ગયા. લાખો માણસ, આટલી વાહ વાહ, જય જયકાર, ભવ્ય મંદિર, ભવ્ય મૂર્તિઓ, આ બધું. મહારાજ કે હું.
પછી ત્યાં થકી ધોળકે જઈને રાત રહ્યા.
ત્યાં તાવ જેવું આવી ગયું મહારાજને શરીરે. એટલે ભાઈ જેતલપુરથી નીકળીને ધોળકા ગયા. ધોળકા આગળ પાછી નાનું ગામડું હતું, એની રાણો હતી, રાણો હતી. ધોળકાનો રાયણો બહુ વખણાતો, નહીં ખાધા છે? ધોળકા થઈ નીકળે એટલે રાયણો અચૂક ખાવાના પહેલાં. ધોળકાની રાણોમાં રહીને મહારાજ
અને ધોળકાના ચાલ્યા. એને એ વિચારમાં ગામ કોઠને પાસે ગણેશ ધોળકાની રાણીઓમાં જઈને રાત રહ્યા.
રાણોમાં જઈને રાત રહ્યા. પછી
તે વિચાર એવો કરવા માંડ્યો જે
આપણને શીખવાડે છે. આ રીતે અંતર્દ્રષ્ટિ એટલે આત્મામાં બિરાજમાન પરમાત્મા સામે જુઓ તો તમને અંદરનું બધું દેખાશે કે આપણે કયા ભાવથી સેવા કરી, કેવી ભક્તિ કરી, કેવા રીતે ઇન્વોલ્વ થાય, એ દર્શન થશે. તો અમે જોયું તો
તે વિચાર એવો કરવા માંડ્યો છે દેહની સ્મૃતિ ન રહી. પછી વિચારતા વિચારતા સર્વે પ્રવૃત્તિને વિસારી મેલી, ને જેવા અમે કાંકરીએ તળાવ ઉતર્યા નહોતા ને મેળો પણ ભરાયો નહોતો ત્યારે કોઈ જાતનો ઘાટ નહોતો.
જોયો, મેળો ભરાયો નહોતો, મંદિર હતું નહીં, મૂર્તિઓ પધરાઈ નહોતી, ત્યારે કોઈ પ્રકારનો ઘાટ હતો નહીં, બધું વિસારી દઉં.
તેવી રીતે સર્વ ઘાટ ટાળી નાખ્યા.
ટાળી નાખ્યા, કરતા હરતા પણાનો ભાવ ભગવાન કે છોડી દો તો ભાર નહીં લાગે. ભાર આપણને થોડો ભાર રહે છે, જેને કે ટેન્શન કહેવામાં આવે છે. એ કંઈક હું કરી રહ્યો છું, દેહ ભાવ છે, યાદ રાખો. એનાથી ગભરાવ નથી, મૂંઝાવણ નથી. આપણને અંતર્દૃષ્ટિ રહે કે પ્રભુ તું કરી રહ્યો છે, તું જ કરજે, તું જ બળ આપજે. હવે સતત પ્રાર્થના રહે તો એ ભાવ નીકળી જશે. કામ નહીં છોડવાનું, ભાવ છોડવાનો, દેહ ભાવ છોડવાનું છે. શું બેમાંથી જે કયું છોડવું એ નક્કી કરવાનું. ગાંધીજી સવારમાં પ્રાર્થના સભા કરતા, 4 થી 4:30 સવાર મોરલી મોર્નિંગ, અને હાજે પ્રાર્થના કરે. અમદાવાદના ઘણા માણસો એ પ્રાર્થનામાં જોડાય. તે એક ભાઈ રેગ્યુલર આવતા હતા, આમ પહેલી લાઈને બેહે, પછી આવતા બંધ થઈ ગયા. એ ભાઈ એવું હતું કે પ્રાર્થના છૂટ્યા પછી અમને બીડીની તલબ બહુ લાગે, એટલે બહાર નીકળીને બીડી પીવે. એટલે મારા તમારા જેવા હોય ને, એટલે હે, અરે પ્રાર્થનામાં હોય છે પાછો બીડી પીવો છે, એટલે બધા ઠપકા રહે ને કે બીડી પીવો છે, બીડી પીવો છે, બાપુ પાસે છે ને વ્યસન રાખે છે. એટલે પેલો પછી પ્રાર્થનામાં આવવાનું જ છોડી દીધું. એટલે બાપુએ પૂછ્યું કે આ ભાઈ કેમ દેખાતા નથી, એટલે બે ત્રણ વખત બાપુ પૂછ્યું, એક જણાએ વાંચ્યું જેવું સાચું કહ્યું, બાપુ એ પ્રાર્થનામાં આવતો હતો પણ એણે બીડીનું વ્યસન હતું, એટલે બે ચાર જણાએ ટોક્યો એટલે એને પ્રાર્થના છોડી દીધી. તો બાપુ કહે એને બોલાવો, મારે ગોળીઓ છે ને સિલેક્શન કરવાનું હોય બેમાંથી એકનું, તો શું કરવું જોઈએ? છોડવી જ હતી તો એને બીડી છોડવી હતી ને પ્રાર્થના ચાલુ રાખવાની હતી. એક વસ્તુ છોડવાની હોય તો જો નુકસાન કરે છોડી દે ને, બીડી છોડી દેવી જોઈએ, પ્રાર્થના ચાલુ રાખવાની.